Congratulations, Kajita.
Namo Arihantaram, Namo Sisanam, Namo Ayadiyanam, Namo Ajayanam, Namo Lore Savasahuram.
એના આધારે જૈન ધર્મ ના એકદમ પ્રાથમિક સિદ્ધાંતો ને ભણવાના શરૂ કર્યા. સૌથી પ્રાથમિક આપણે બે ક્લાસ થયા અત્યારથી, એમાં સૌથી બેઝિક વસ્તુ કોઈને પણ ધર્મ શીખવાની જિજ્ઞાસા થાય તો સૌથી પહેલો પ્રશ્ન તો એ થાય કે આ બધું શું છે, આ હું ક્યાં છું, આ વિશ્વ કોને કહેવાય. તો એને સૌથી પહેલો ઉત્તર આપે છે કે છ દ્રવ્ય ના સમૂહ ને વિશ્વ કહે છે. આ વિશ્વ એક એવી જગ્યા છે જ્યાં છ પ્રકારના અલગ અલગ દ્રવ્યો સમાયેલા છે. નેચરલી પ્રશ્ન થાય કે દ્રવ્ય કોને કહેવાય, કેમ કે છ સમજાય છે, સમૂહ સમજાય છે. તો દ્રવ્ય એક એવો નવો શબ્દ આવે છે. તો દ્રવ્ય કોને કહેવાય, કે ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે. કે દ્રવ્ય એક એવી વસ્તુ છે કે જે ગુણોથી ભરેલી છે, ગુણોના સમૂહથી બનેલી છે. ગુણ કોને કહેવાય, કે જે દ્રવ્યના પૂરા ભાગમાં અને એની સર્વ અવસ્થાઓમાં રહે તેને ગુણ કહે છે. એટલે અવસ્થા એક નવો શબ્દ છે, તેના પરથી પર્યાય ક્વેશ્ચન ઉભો થાય છે. તો પર્યાય કોને કહેવાય, એ ગુણોના વિશેષ કાર્યને પર્યાય કહે છે. આપણે આટલું અત્યાર સુધી જોયું છે પર્યાયની સભાઈ વિશ્વ દ્રવ્ય ગુણ અને પર્યાય કે જૈન ધર્મનું સૌથી ફાઉન્ડેશન ની વસ્તુ આટલા શબ્દો છે. એમાં પણ જે દ્રવ્ય ગુણ પર્યાય છે, દેટ ઇઝ એટ ધ વેરી બેઝિક ઓફ જૈન ધર્મ. આપણે કોમન ભાષામાં સમજીએ તો દ્રવ્ય ગુણ પર્યાય કોને કહેવાય, કે કોઈ પણ વસ્તુ છે, એ રીતના કે આ ચોક જ લઈએ આપણે, કોઈ પણ વસ્તુ એનું દ્રવ્ય છે. આમાં ચોક એટલે ચોક નથી, એના પરમાણુઓ છે, એના પાર્ટિકલ છે ને, એ એનું બેઝિક દ્રવ્ય છે. એ દ્રવ્યના ગુણો એટલે શું, કે કોઈ પણ દ્રવ્યની વિશેષતા એ શું છે, કે એનામાં કઈ સ્પર્શ છે, કઈ રસ છે, કઈ ગંધ છે, કઈ એનો વર્ણ છે, એ એના દ્રવ્યના ગુણો છે. અને પર્યાય એટલે શું છે, એની વર્તમાન અવસ્થા કઈ છે. એ દ્રવ્યની વર્તમાન અવસ્થા કઈ છે, તો અત્યારના એ પાર્ટિકલ આ ચોકના ફોર્મમાં છે, એની વર્તમાન અવસ્થા. ખ્યાલ આવે છે? આ પુદ્ગલ પર તો સમજવું બહુ ઈઝી છે, પણ મેઇન તો આપણે એને જીવ પર સમજવું છે ને, જીવ પર આપણે આપણા ઉપર સમજવું છે ને. તો હું કોણ છું, કે હું જીવ દ્રવ્ય છું. મારા ગુણો કયા છે, તો મારામાં જ્ઞાન ગુણ છે, ચારિત્ર ગુણ છે, આદિ ઘણા ગુણો છે. અને મારી પર્યાય કઈ છે, તો વર્તમાનમાં હું આ મનુષ્ય આકારમાં છું, એ મારી વર્તમાન અવસ્થા વર્તમાન પર્યાય. જો એકવાર આ સમજાઈ જાય તો અરિહંત ભગવાનને સમજતા બહુ પ્રોબ્લેમ ના આવે. ઇટ ઇઝ વેરી ઇઝી કે એ કોણ છે, કે એ પણ એક મારા જેવો જીવ જ છે. ખ્યાલ આવે છે? એમનામાં કયા ગુણો છે, કે જેવા મારામાં ગુણ છે એવા જ એનામાં છે, જ્ઞાન ગુણ, ચારિત્ર ગુણ, શ્રદ્ધા ગુણ આદિ. પર્યાયમાં શું ડિફરન્સ છે, કે હું અત્યારના મનુષ્ય ફોર્મમાં છું, અત્યારના મારામાં મિથ્યાત્વ, રાગ, દ્વેષ આદિ પરિણામો છે. જ્યારે એ અરિહંત ભગવાન કેવા છે, એ પણ મનુષ્ય જ છે, પણ હવે વિતરાગી છે અને સર્વજ્ઞ છે. ખ્યાલ આવે છે? એટલે દ્રવ્ય અને ગુણ તો બેઉમાં સેમ છે, પર્યાય અલગ છે. એક પર્યાય અલગ છે. તો આપણી નજર જે હંમેશા આપણા મનુષ્ય પર્યાય પર જાય છે, એનાથી હટીને આપણા દ્રવ્ય ગુણ પર આપણી નજર જવી, અને હું જીવ છું અને મારામાં આવી શક્તિઓ છે એવું સમજતા આપણને પોતાની એટલી મહિમા આવે છે, કે એ મહિમા આવવાની પાછળ જઈને જીવને પોતાનો અનુભવ થાય છે. એ અનુભવને સમ્યક દર્શન કહેવાય છે. અને એ અનુભવમાં જ જીવ ડૂબીને, એટલે કે એમાં એમાં જ રહીને અરિહંત બની શકે. આ એક રસ્તા સિવાય કોઈ બીજો રસ્તો એવો નથી કે જેનાથી જીવ અર્યત ભગવાન બની શકે. આપણે હજાર શાસ્ત્રો વાંચીને, સ્વાધ્યાય કરીને હજાર શાસ્ત્રો વાંચીએ, બધું મોઢે હોય, આપણે ઘણી ભક્તિઓ કરીએ, એકદમ રાગથી કરીએ, ખૂબ એકદમ સરસ, અથવા તો આપણે ઘણા વ્રત ઉપવાસ તપ આદિ કરીએ, પણ જ્યાં સુધી પોતાને જીવ માનતા નથી ને અનુભવ નથી કરતો, ત્યાં સુધી આપણને એ માર્ગ પર જવાનો બીજો કોઈ રસ્તો નથી. એટલી વસ્તુ સમજાય છે. આપણું થોડું રિવિઝન કરી લાસ્ટ ટાઈમ આપણે એક હોમવર્ક આપ્યું હતું, કોઈને યાદ છે? કોઈને યાદ છે જે લાસ્ટ ટાઈમ આવ્યા હોય? ઓકે, આપણે એ હોમવર્ક આપ્યું હતું કે તમારે કોઈ એવા બે વસ્તુઓ આઈડેન્ટિફાઈ કરીને લાવવાની હતી કે જેમાં દ્રવ્ય અને ગુણ તો સેમ હોય પણ પર્યાય અલગ અલગ હોય, એવી કોઈ પ્રોજેક્ટ એટલે વસ્તુઓ તમારે લઈને આવવાની હતી. ચલો કોણ લાવ્યું છે? તમે તો લાવ્યા છો, શું લાવ્યા છો બતાવો. હા, બહુ સરસ. જો એ ગ્રુ લાવ્યા છે, જે આપણે કોટન કહીએ ને જે, અને એના રૂમાલ, જે કોટન થી બનેલો રૂમાલ, એમાં એના બેઝિક માં દ્રવ્ય કયું છે? ઉદ્ગલ પરમાણુ દ્રવ્ય છે. કોટન ને દ્રવ્ય નહીં લેતા, એ ઉદ્ગલ પરમાણુ એનું દ્રવ્ય છે. અને એના ગુણો કયા છે? કે એનામાં આવી રીતના રૂમાલ તરીકે વણાવવાની શક્તિ હોય, એમ સમજો. અને અત્યારના એની વર્તમાન અવસ્થા શું છે? એક તો સાદું રૂ છે અને બીજું એ રૂમાલના ફોર્મમાં બનેલું છે. બરોબર, બીજું કોઈ કોઈ એવા ઉદાહરણ જોશે? પ્લાસ્ટિક બોટલ એન્ડ લંચ બોક્સ, વેરી ગુડ. આ બે વસ્તુઓ તેનાથી બનેલી છે, આપણે કહે પ્લાસ્ટિક થી બનેલી છે, પોચાઈ છે. એના ગુણો શું છે? કે એને તમે મેલ્ટ કરીને અલગ ફોર્મમાં કન્વર્ટ કરી શકો છો. અને કયા એના ફોર્મ્સ છે? એક બોટલ છે ને એક ડબ્બો છે. માતા બરાબર પકડાય છે કે આ વસ્તુઓ કેવી છે? કે સેમ પરમાણુઓથી બનેલી છે પણ અલગ અલગ ફોર્મમાં વર્તમાનમાં હયાત છે. કોઈ કોઈ હજી કોઈ બીજા એક્ઝામ્પલ? અરે કોઈ પણ એક્ઝામ્પલ લો. આજે અને જેટલી વસ્તુઓ આપણને દેખાય છે ને, બધી જ ઉદ્ગલ દ્રવ્યથી બનેલી છે. આપણને જનરલી કન્ફ્યુઝન શું હોય? કે કોટન ને કોટન હેન્કર છે, પ્લાસ્ટિક અને પ્લાસ્ટિક ની બોટલ ને ડબ્બો. કેમ કે આપણે શું માનીએ છીએ? કે દ્રવ્ય પ્લાસ્ટિક છે, કે દ્રવ્ય કોટન છે, સમજાય છે? આપણે સોનાનું પણ એક્ઝામ્પલ લઈએ તો શું કરીએ? કે એક બંગડી લાવીએ અને એક બુટ્ટી લાવીએ. કેમ કે સોનું એ દ્રવ્ય છે, એના ગુણો છે આજે આજે, પણ એટ ધ બેઝ ઓફ એવરીથિંગ તો બધું પરમાણુ છે ને. તો આ શાસ્ત્ર લો કે આ શોખ લો, આ બે પણ પરમાણુઓથી બનેલી વસ્તુઓ છે, સમજાય છે? આવી કોઈ પણ વસ્તુ ઉપાડી લો, કોઈ પણ બે વસ્તુ, અને તમને ઉદ્ગલથી જ બનેલી મળશે, કેમ કે બીજી વસ્તુ તો આપણે હાથમાં આવતી જ નથી. સમજાય છે કે ના સમજાય? આપણે આના પછી જોશું કે છ દ્રવ્ય છે, છ પ્રકારના અલગ અલગ દ્રવ્ય છે. કયા છ દ્રવ્ય છે? જીવ, ઉદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ. આકાશ કાળ હાથમાં પકડાય છે? હાથમાં તો આવતા નથી. ધર્મ અધર્મ હાથમાં આવે છે? નહીં. જીવ ને પુદ્ગલ બચી આપશે. જીવ દ્રવ્ય હાથમાં આવે છે? નહીં. તો કેવી રીતના પકડાય છે? જ્ઞાનમાં જણાય છે, ફીલ થાય છે, ખ્યાલ આવે છે? જ્ઞાનમાં જણાય છે કે ફીલ થાય છે. એના સિવાય તો જેટલી વસ્તુ દેખાય છે બધી પુદ્ગલ જ પુદ્ગલ છે, ખ્યાલમાં આવે છે? બધી જ વસ્તુ પુદ્ગલ છે. કોઈ પણ બે વસ્તુ તમે ઉપાડી લો ને તો એ દ્રવ્ય સેમ, એના ગુણો સેમ, અને પર્યાય જુદી. આગળ આવી જાય. ખ્યાલમાં આવે છે? એટલે દ્રવ્ય ગુણ પર્યાયના ઉદાહરણ પ્રોજેક્ટ તરીકે લાવવા બહુ જ ઈઝી છે. આપણી પાસે અત્યારે કમસે કમ 50 વસ્તુઓ નીકળી આવશે કે જે પુદ્ગલથી બનેલી છે, એના ગુણોમાં સ્પર્શ ગંધ વર્ણ ગુણો છે, અને એની વર્તમાન અવસ્થા જુદી છે. જેવી રીતના કે ચશ્મા છે, આપણા શર્ટ જબાની છે, બટન છે, ફોન છે, વોલેટ છે, ખ્યાલમાં ઘડિયાળ છે, આ બધી જ વસ્તુ પુદ્ગલથી બનેલી છે. એકો એક વસ્તુ પુદ્ગલથી બનેલી છે, સમજાય છે? દ્રવ્ય ગુણ પર્યાય ને સમજવાની દ્રષ્ટિ કેળવશું ને તો તો પછી જીવને સમજવો બહુ ઈઝી છે. જીવને સમજવો બહુ ઈઝી. સમજો આપણી પાસે કાચનો ગ્લાસ હોય છે અને સ્ટીલનો ગ્લાસ હોય, તો સ્ટીલના સપોઝ આ સ્ટીલનો ગ્લાસ છે એને પકડીને આપણે નીચે નાખી દઈએ તો આર્મી ભરી નોટ વરી, કેમ આપણે વરી જ નથી, કેમ કે તૂટશે નહીં આપણને કોન્ફિડન્સ છે. કેવી રીતના આવે કોન્ફિડન્સ? કેમ કે એ સ્ટીલનું સ્વરૂપ એવું છે કે એ પડવાથી તૂટતું નથી. અને કાચનો ગ્લાસ આપણે પકડીને કોઈ મહેમાન તરીકે કોઈના ઘરે આપણે જઈએ અને કાચનો ગ્લાસ આપણે લઈને ફટાક જઈને તોડી દઈએ તો બધાને દુઃખ થાય કે સામે વાળાને દુઃખ કેમ થાય છે? કેમ કે એ ગ્લાસમાં મારાપણું હતું. એ ગ્લાસ શું છે? ઉદગલની પર્યાય. એ પર્યાયમાં મારાપણું માનવાથી જીવને દુઃખ થાય છે, સમજાય છે? અને સ્ટીલનો ગ્લાસ પણ આપણે લઈને ફટાક જઈને ફેંકી દઈએ તો ત્યાં એને દુઃખ નથી. કેમ દુઃખ નથી? કેમ કે દ્રવ્યનો કોન્ફિડન્સ છે, ત્યારે આ સ્ટીલનો ગ્લાસ ક્યારેય તૂટતો નથી, સમજાય છે? આ થોડા થોડા આગળ આવી જાય. ફરીથી સંજીવભાઈ ધ્યાન આપજો, કાચનો ગ્લાસ છે અને કોઈ મહેમાન આપણા ત્યાં લઈને એમ પટક જેમ તોડી દે તો આપણને દુઃખ થાય. કેમ દુઃખ થાય છે? કેમ કે આપણું મારાપણો એની પર્યાયમાં છે, કાચની પર્યાયમાં. કાચના ટુકડા તો હજી હયાત છે ને, એ કાચ નષ્ટ થઈ ગયો સાવ, ખાલી એના પર્યાય બદલાય છે. પેલા ગ્લાસ ફોર્મમાં હતું, હવે ટુકડા ફોર્મમાં છે. પણ આપણો મોહ કેમાં હતો? ગ્લાસમાં હતો. આપણો મોહ એ પર્યાયમાં. એવી જ રીતે અત્યારે આપણે કઈ પર્યાયમાં છે? મનુષ્ય પર્યાયમાં. કોઈ આવીને છોરો મૂકી દે અને તમને મારી નાખે તો હવે શું થશે? આપણા કર્મ પ્રમાણે બીજો ભોગ મળશે કે નહીં? કે જીવ નાશ થઈ જશે, બીજી પર્યાય મળશે કે નહીં? જીવનો નાશ તો થતો નથી ને, પણ આપણને દુઃખ શું કામ થાય છે? કેમ કે મારાપણું મનુષ્ય પર્યાય સાથે છે. ખ્યાલમાં આવે છે? આ જીવના દુઃખ સુખનું જળ ક્યાં છે સમજાય છે? જીવના દુઃખ સુખનું જળ એ પર્યાયમાં અહમ બુદ્ધિ છે. જીવ પોતાને મનુષ્ય તરીકે જોતા એને પર્યાયમાં અહમ બુદ્ધિ આવે છે, માટે દુઃખી છે. પોતાને જીવ દ્રવ્ય તરીકે જોતા, આ ઘણી વાર છે ને, બેને મળીને પણ દ્રવ્ય કહે. આ બેને મળીને પણ દ્રવ્ય કહે. આપણે વાત ઘણી વાર થઈ ગઈ છે પહેલા. કેવું દ્રવ્ય કહેવાય? અને ત્રિકાળી દ્રવ્ય કહેવાય. ત્રિકાળી દ્રવ્ય કેમ ત્રિકાળી દ્રવ્ય કહેવાય? કેમ કે દ્રવ્ય અને ગુણ એ અનાદિકાળથી એવા ને એવા જ છે અને અનંતકાળ સુધી એવા ને એવા જ રહે છે. દ્રવ્ય અને ગુણ ક્યારે બદલાતા નથી, એની પર્યાય બદલાતી રહે છે, પણ દ્રવ્ય અને ગુણ હંમેશા સેમ રહે છે. તો પર્યાય પર નજર રાખતા એ પર્યાય તો બદલાઈ જાય છે. હમણાં આપણું યુદ્ધ છે ને ભાઈ, હમણાં તો જવું છે, હવે થોડા બુદ્ધા થાય તો દાઢીનો સફેદ વાળ આવવા લાગશે કે નહીં? તો હવે આપણને એમ થાય કે અરે સફેદ વાળ આવી ગયા, હવે ઉંમર વધી ગઈ, આમ સફેદ વાળ આવી ગયા, વાળ વયા ગયા. ખ્યાલમાં આવે છે? કેમ કે આપણું જે લાગ, આપણું લાઇટિંગ જે છે, આપણો રાગ જે છે, એ પર્યાય ફોર્મમાં અટકેલો છે. પણ આપણે દ્રવ્ય પર નજર કરતા આ શરીરનું તો ડિટિરિયરેશન થવાનું જ છે, એનું તો ડિટિરિયરેશન થવાનું જ છે એવું એક્સેપ્ટન્સ આવતા એ પછી દુઃખ થતું જ નથી, સમજાય છે? જીવને જીવ તરીકે જોઈએ, જીવ દ્રવ્ય તરીકે, તો જીવ હંમેશા સુખી રહે. જીવને શરીર આદિ પર દ્રવ્ય તરીકે જોઈએ અથવા એની પર્યાય તરીકે જોઈએ તો જીવ દુઃખી રહે. બીજું એક્ઝામ્પલ, આપણે અમુક લોકો બહુ શાર્પ હોય ને અને અમુક લોકો થોડા થોડા એટલું શાર્પનેસ ન હોય, અથવા તો જયારે યંગ હોય ત્યારે આપણી બુદ્ધિ બહુ શાર્પ હોય અને આપણે જે સાંભળીએ જે કઈ અમુક કઈ યાદ રાખવું હોય તો બધું ગ્રાસ કરીને યાદ રાખી લઈએ. જેમ જેમ ઉંમર વધતી જાય છે એમ આપણી મેમરી પાવર ઓછો થતો જાય છે, રાઈટ? રાઈટ, ઓછો થાય છે કે નહીં?
હવે જેમ આપણી થોડી ઉંમર વધી અને હવે યાદ
રહેતું નથી તો આપણને શું થાય? હવે તો મને કઈ યાદ રહેતું નથી, તમે કહો છો આટલું ભણવાનું છે પણ મને તો એવું કઈ મેમરી પાવર નથી, કઈ સમજાતું નથી. તો ક્યાં નજર છે આપણી? ફરી પર્યાય પર નજર છે. નજર જીવ દ્રવ્ય ની તાકાત પર નથી, અરે મારામાં તો કેવલ જ્ઞાન પ્રગટ કરવાની તાકાત છે. શું કામ યાદ કરે? એવું અંદરથી જોશ આવે, એવું અંદરથી કોન્ફિડન્સ હોય તો જીવ હંમેશા સુખી રહે છે. સમજાય છે? ખ્યાલ આવે છે? ઓકે, તો આ સામાન્ય આપણે દ્રવ્ય ગુણ પર્યાય ની ચર્ચા થઈ. હવે આપણે આગળ વધીએ છીએ. જો આપણે આ પાઠશાળામાં પહેલા ઘણી વાર આ બધા ટોપિક થઈ ચુક્યા છે એટલે આ બહુ વધારે ડિટેલમાં એને રિપીટેશનમાં નથી જતા. જેને વધારે ઇન્ટરેસ્ટ હોય એ આગળના ક્લાસના ઓડિયો પણ છે અને જૈન તત્વ પરિચય કરીને બુક છે અથવા પ્રશ્નોત્તર મળ્યા છે એમાં તમે રીડ કરશો તો તમને વધારે ને વધારે ખ્યાલ આવશે. હવે આપણે આમાં આગળ વધીએ છીએ કે આ બુકનો ફ્રેમવર્ક કઈ રીતે છે પહેલા એ જોઈ લઈએ. આ બુકમાં છે ને 6 ચેપ્ટર છે, પાર્ટ 1 અને પાર્ટ 2, એમાં 2 પાર્ટ છે. સૌથી પહેલા તો પાર્ટ 1 ની અંદર 6 ચેપ્ટર છે અને પાર્ટ 2 ની અંદર આઈ થિંક 4 ચેપ્ટર છે. પાર્ટ 1 અને પાર્ટ 2. અરે કોની પાસે બુક છે? હા, ફોન પર હોય તો યુ કેન ફીલ ફ્રી ટુ યુઝ ઇટ, ન હોય તો તમે ડાઉનલોડ કરી લેજો ફોન પર. કેમકે એવરીબડી મસ્ટ હેવ અ બુક. તમે અહીંયા આવો ત્યાં બુક નહીં હોય તો જોશો ક્યાંથી, વાંચશો ક્યાંથી? હું ગમે તે વાંચી લઉં તો વોટ ઇફ આઈ રીડ સમથિંગ દેટ આઈ લાઈક અને એકચ્યુઅલી બુકમાં હોય જ નહીં તો આ વિલ યુ કન્ફર્મ? એટલે બધા પાસે બુક હોવી તો જરૂરી છે. જો બુકમાં બે સેક્શન છે, સેક્શન 1 અને સેક્શન 2. સેક્શન 1 ની અંદર 6 ચેપ્ટર છે, સેક્શન 2 માં 4 ચેપ્ટર છે. જેમ જેમ આપણે આગળ જશું એમ એમ થોડા સેક્શન વધારે ઇન્વોલ્વ થતા જાય છે. સેક્શન 1 ના પહેલા 3 ચેપ્ટર દ્રવ્ય ગુણ ને પર્યાય પર છે, બરાબર? એના પછી જેમ આગળ જઈએ છીએ એમ અલગ અલગ કોન્સેપ્ટ ઇન્ટ્રોડ્યુસ થાય છે. તો 4 અભાવ છે, પછી ષટકારક છે અને નિમિત્ત ઉપાદાન છે. 4 અભાવ, ષટકારક ને નિમિત્ત ઉપાદાન. સેક્શન 2 માં પછી બીજા ટોપિક છે, 7 તત્વ, પ્રમાણ, નિક્ષેપ અને કારણ બને મોક્ષ કેવી રીતના છે. અત્યારે તો આપણે પહેલા 4 ચેપ્ટર નું આપણું ટાર્ગેટ છે કે દ્રવ્ય ગુણ પર્યાય અને 4 અભાવ, આટલું આપણે પહેલા ડિટેલમાં સ્ટડી કરીએ, પછી આગળનું આગળ જોશું. ખ્યાલ આવે છે? ઓકે, હવે આપણે ક્વેશ્ચન થી શરૂ કરીએ છીએ. જો પહેલા 4 ક્વેશ્ચન જે તો આપણે જોઈ લીધા છે. કયા છે 4? વિશ્વ, દ્રવ્ય, ગુણ અને પર્યાય. વિશ્વ કોને કહે છે? ફરી રિપીટ કરીએ, કોને કહે છે? 4 દ્રવ્યના સમૂહને વિશ્વ કહે છે. પછી સેકન્ડ, દ્રવ્ય કોને કહે છે? ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે. ગુણ કોને કહે છે? જે દ્રવ્યના સર્વ ભાગમાં અને એની સર્વ અવસ્થાઓમાં રહે તેને ગુણ કહે છે. અને પર્યાય કોને કહે છે? ગુણોના વિશેષ કાર્યને પર્યાય કહે છે. આમાં પર્યાયની ડેફિનેશન પાછળથી આપેલી છે, એ ઓર્ડરમાં નથી, મતલબ પ્રવેશિકામાં એ ઓર્ડરમાં જ આપેલી છે. હવે આપણે આગળ વાંચ્યું છે, આપણે કીધું કે 6 દ્રવ્યના સમૂહને વિશ્વ કહે છે, બરાબર? તો દ્રવ્ય વિશ્વમાં 6 જ છે કે વધારે છે? 6 પ્રકારના દ્રવ્ય છે. બાકી આમ કાઉન્ટ કરવા જઈએ કે આ 1 જીવ, 2 જીવ, 3 જીવ, 4 જીવ, એમ તો અનંત છે. ખ્યાલમાં આવે છે? તો જીવ કેટલા છે? અનંત છે. અનંત હવે કેટલા અનંત ને બધું આપણે જોશું, ચાન્સ મળશે. પૂજલ કેટલા છે? અનંત અનંત છે. જેટલા જીવ છે એના કરતા અનંત ગણા વધારે પૂજલ છે. આપણે એક જ શરીરમાં જુઓ તો આ એક જીવ અને એની સાથે કેટલા પૂજલ છે? અનંત પૂજલ છે. તમને ખાલી થોડી ફીલિંગ આવે એના માટે કહું કે આપણને સમજાવવું જોઈએ ને અનંત એટલે શું. આપણે જીવ છે ને, તો આ જીવના કેટલા પ્રદેશો છે? અસંખ્યાત પ્રદેશો. એ અસંખ્યાત પ્રદેશમાં દરેક પ્રદેશ પર દરેક સમયે અનંત કર્મ પરમાણુ બદલાય છે. ખ્યાલમાં આવે છે? હવે એક એક કર્મ પરમાણુ ની સાથે બીજા એવા અનંત પરમાણુ એમને એમ સાથે જોડાયેલા છે, જે જીવ સાથે બંધાયેલા નથી, એ ખાલી એવા કર્મ સાથે જોડાયેલા છે, એટલે જીવના પ્રદેશમાં છે. સમજાય છે? ધોધ પરમાણુ કેન બી એનીથિંગ, ઇટ ડઝન્ટ હેવ ટુ બી કર્મ વર્ણ, ઇટ કેન બી આહાર વર્ણ, તેજસ વર્ણ, એનીથિંગ. ખ્યાલમાં આવે છે? એવા બીજા અનંત છે, એને બધું વિક્રસ ઓબ્જેક્ટ કહેવાય. તમે તો એવા મળીને અસંખ્યાત પ્રદેશ પર કેટલા પરમાણુ થયા? અનંત તો કારમાણુ વર્ગના, અને એનાથી અનંત ગણા અનંત ઓલા બાકીના પરમાણુ, એ બધું મળીને એક જીવ સાથે આટલા પુદ્ગલ જોડાયેલા છે. તેજસ વર્ગના અલગ, આ અવતારિક શરીરના પરમાણુઓ અલગ, એમ મળીને એક જીવ સાથે કેટલા બધા અનંત પરમાણુઓ છે, એનું કેલ્ક્યુલેશન આપણે જોવા જઈએ તો ફાગલ થઈ જાય. તો આવા વિશ્વમાં અનંત જીવો છે, અનંત જીવોને મળીને કેટલા પુદ્ગલ થાય? અનંત ગુણ અનંત થયા ને, અને એના સિવાય પણ જે કોઈ જીવ સાથે જોડાયેલા નથી એવા અનંત પરમાણુઓ પડેલા છે. ખ્યાલમાં આવે ને? આપણે પેલું ઉદ્ગલ પરાવર્તન જોઈએ ને, તો એમાં શું જોઈએ? કેલ્ક્યુલેશન સમજાવ્યું તમારે ઇન્ટરેસ્ટ માટે, એમ જ કે જીવ સાથે આટલા બધા અનંત પરમાણુઓ બંધાયેલા છે, રાઈટ? હવે દરેક સમય કર્મ ફરે પણ છે ને, તો સમજો કે એક સમયમાં એ અનંત પરમાણુ ફરી જાય. હવે ખર્યા તો વિશ્વમાં ગમે ત્યાં જઈને પ્રસરી ગયા. હવે ઈ જ અનંત પરમાણુ ઈને ઈ જ ફોર્મમાં, ઈને ઈ જ એના એટલે તો એક્ઝામ્પલ થી સમજાવવામાં આવે છે કે ઈ પરમાણુ વિશ્વમાં બધે ફેલાઈ જાય, અને પછી યુ હેવ ટુ ગો, એટલે યુ હેવ ટુ ગો નહીં, પણ સમજો કે એવું કોઈક એવો ટાઈમ આવે કે જયારે બધા ઈ ને ઈ પાછા ભેગા થઈને જીવ સાથે બંધાય. તો હાઉ રેર ઇઝ ધેટ ફિનોમિનન? આપણે એક પોકેટમાં બોલ હોય અથવા માર્બલ્સ હોય એના નાના નાના, અને તમે મૂર્તિ ભરો, અને પહેલી મૂર્તિમાં જે માર્બલ્સ આવ્યા એ તમે પાસે નાખી દો અંદર, અને આ બધું મિક્સ કરી નાખો, અને વળી પાછા સિલેક્ટ કરો, અને પાછા ઈ ને ઈ જ આવે. હાઉ રેર ઇઝ ધેટ? ખ્યાલમાં આવે છે? તો એ તો આટલા મૂર્તિમાંથી 10-15 માર્બલ્સ આવે, પણ આ અનંત પરમાણુઓ એક સાથે પાછા એવા ને એવા મળવા કેટલા અઘરા છે? સમજાય છે? અને આવું કોમ્બિનેશન આપણે અનંત વાર કરી ચુક્યા છે. એટલા લાંબા કાળથી આપણે સંસારમાં છીએ, એટલા લાંબા કાળથી આપણે સંસારમાં ટૂંકામ છીએ. બસ આટલી આપણી ભૂલ છે કે આપણી દ્રષ્ટિ પર્યાય તરફ છે, આપણી જીવની દ્રષ્ટિ જીવના પર્યાય તરફ છે. આ દ્રવ્ય અને ગુણને આપણે જોતા નથી. એટલે હવે સમજાય છે દ્રવ્ય ગુણ પર્યાયને સમજવું કેટલું ઇમ્પોર્ટન્ટ છે? ખ્યાલમાં આવે છે? આપણે લાસ્ટ ટાઈમ અમુક પ્રવચન સારના રેફરન્સ પણ મેં આપ્યા હતા કે તમે કોઈ પણ શાસ્ત્રની કોઈ ગાથા જોઈ લો તો આ દ્રવ્ય ગુણ પર્યાય ઉપર જ હોય છે. એટલે આ કોન્સેપ્ટ સમજવા એટલા ઇમ્પોર્ટન્ટ છે. એટલે આપણે આ ક્લાસમાં ત્યાં સુધી આગળ નહીં વધીએ જ્યાં સુધી તમને કોન્ફિડન્સ ના આવે કે ભાઈ આપણે સમજી ગયા છે. સમજ્યા? ત્યાં સુધી તમે મને રોકશો. ચાલો, તો 6 પ્રકારના દ્રવ્ય છે એવી આપણે વાત કરીએ. કયા છે 6 પ્રકારના દ્રવ્ય? જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ. હવે આપણે આમાં લખ્યું છે એટલે આપણે કીધું. ચલો તમે મને કહો કે તમે આટલા આપણી ઉંમર છે ને 30-35 વર્ષ 50-60 વર્ષ, આપણને કેટલા દ્રવ્ય વિશ્વમાં દેખાયા? ત્રણ કયો છો? કયા ત્રણ? જીવ, અજીવ ને આકાશ. ઓકે, બીજા બીજું કોઈ? એક જ પૂજલ જ દેખાય, એક પૂજલ જ દેખાય. બીજું કોઈ? બધાને આન્સર તો આપવો જ પડશે, નહીં તો એના વગર મજા નહીં આવે. તમારું શું માનવું છે? દેખાયા કેટલા એમ કેશું તો એક જ દેખાશે, પૂજગલ જ દેખાશે. પણ હવે આપણે એને અનુભવ ને ઇન્ક્લુડ કરીએ તો હવે કેટલા દેખાયા? એ કયા બે? જીવ અને પૂજગલ. કોઈને બીજો કઈ આન્સર? ઋષભ કેટલા દેખાયા? ક્યાં અનુભવ આવે આપડે આ ગમન કર્યા અને ઉભા રહી ગયા એમાં ક્યાં અનુભવ આવે કે ધર્મ રહી ગયો છે આકાશ અનુભવ આવે વેરી ગુડ આપણે એમ કહીએ કે હું પૂજલ ને જાણું છું તો એમાં ઓટોમેટિકલી બે તો આવી જ ગયા કેમ કે પૂજલ હારી ગયું ને હું હારી બરાબર એટલે બે તો જણાય જ છે એ તો એને એકચુઅલી દેખાય છે એમ પણ કહી શકાય કે જણાવવાની વાત તો જવા દે આપણે જીવન ઇન્ક્લુડ નો કરીએ એટલે અનુભવ ને તો પણ બે તો ઓલવેઝ છે એક નથી કેમ કે મને પૂજલ જણાય છે કે તો હું પણ આવી જ છું ને અંદર ઓકે હવે અનુભવ ને ઇન્ક્લુડ કરીએ તો આકાશ અને કાળ તો બહુ ઇઝીલી જણાય છે કેમ કે એમાં કઈ અઘરું નથી કેમ કે સ્પેસ તો આપણને દેખાય છે એમ સમજાય છે કે અહીંયા જગ્યા છે અને કાળ પણ જણાય છે ટાઈમ જતો જાય છે જણાય છે એક ધર્મ દ્રવ્ય ને અધર્મ દ્રવ્ય જો આપણને શાસ્ત્ર માં ન કીધા હોત તો આપણને ખબર જ ન હોય એ એવા છે દેહ કે જે આપણે સર્વજ્ઞ ના જ્ઞાન અનુસાર આપણે જ ને માનીએ છીએ ખ્યાલમાં આવે છે કેમ કે ધર્મ દ્રવ્ય અને અધર્મ દ્રવ્ય બીજા કોઈ લોજિક થી પ્રૂફ આવ્યા નથી એનું સ્વરૂપ એવું છે અહીંમાં કઈ ક્વેશ્ચન ને આધાર નથી કેમ કે સર્વજ્ઞ ભગવાન જાણીને આપણને છ દ્રવ્ય કીધા તો વિશ્વમાં છ જાતના દ્રવ્ય છે આપણે એક એક ની પરિભાષામાંથી જોઈએ જીવ દ્રવ્ય કોને કહેવાય આમાંથી જો એક એકની પરિભાષા આપણે એક્ઝેક્ટ તો વાંચશું પહેલા આપણે આપણા ફિલિંગ પ્રમાણે પણ એક પરિભાષા તમને શું માન્યતામાં છે તેમાં એવું છે કે આપણે જેટલું બોલશું ને એટલું આપણને ખબર પડશે કે આપણી માન્યતામાં અંદર શું છે જીવ દ્રવ્ય ની પરિભાષા શું છે જીવ કોને કહેવાય એ તો તમે શાસ્ત્રીય પરિભાષા કે જે જાણે છે દેખે છે અને સુખ દુઃખ નો અનુભવ કરે છે આમાં શું ભાષા છે કે જેમાં ચેતના અર્થાત જ્ઞાન દર્શક શક્તિ હોય તેને જીવ કહે છે થોડુંક આપણે વધારે ડિટેલમાં સમજીએ કે હવે આ ભાઈમાં જીવ છે એ મને કેવી રીતના ખબર પડે તમારામાં જીવ છે એ કોઈ આપણને કોઈ બીજાને કેવી રીતના ખબર પડે બોડીમાં પલ્સ છે એ તો શરીરનું પરિણામ છે ને એ તો પૂજ્જલનું છે એટલે એનામાં જીવ છે કે નહીં એ તો આપણે તેના પૂજ્જલથી જાણીએ છીએ પણ ખરેખર એનું જે જ્ઞાન છે એ તો એને જણાવે છે બરાબર ઇટ ટુક સો મેની યર્સ ફોર સાયન્ટિસ્ટ ટુ પ્રૂવ કે પ્લાન્ટમાં જીવ છે કેમ પહેલા ખબર નથી પહેલા આપણા શાસ્ત્રોમાં તો ઘણા વર્ષોથી ખબર હતી પણ જે પૂજગલ ના સિમ્બોલ જે લોકો ગોતવા જાય છે કે ભાઈ પલ્સ છે કે નહીં ભલા ઓલા હાઉ ડી ટે પ્રૂવ એટલે ઇલેક્ટ્રોડ લગાવ્યા અને જોવે છે કે ઓલા ઇલેક્ટ્રોમેગ્નેટિક કનેક્શન બેસે છે કે ઓલું સોલ્ટ પેસેજ થાય છે એવી રીતના એ લોકોએ પ્રૂવ કર્યું કે વૃક્ષમાં પણ જીવ છે પણ એ પણ પ્રૂવ તો કર્યું પૂજગલથી જ નથી ખ્યાલ આવે છે કે કહેવાનો મતલબ શું છે કે જીવની હયાતી દરેક જીવને પોતાને પોતાના જ્ઞાન દર્શનથી પ્રૂવ થાય એકબીજાને પ્રૂવ કરવાની કોશિશ નહીં કરતા એ તો નહીં રહી શકે કોઈ વસ્તુમાં જીવ છે કે નહીં આપણે કેવી રીતના જાણીએ કીડીમાં છે કે નહીં એની ગતિને જોઈને જાણીએ છીએ કે એનામાં જીવ છે કે નહીં ખ્યાલ આવે છે કે નહીં એનું જ્ઞાન આપણને જણાય છે એનું જ્ઞાન આપણને જણાતું નથી ડોક્ટર સાહેબ લાસ્ટ વીક આપણે એક્ઝામ્પલ લીધા હતા ને કે કિસી પેશન્ટ કો દર્દ હોતા હૈ કે નહીં આપકો કૈસે પતા ચલતા હૈ કે જબ વો બતાતા હૈ તો આપકો પતા ચલતા હૈ ઉસકા દુઃખ આપકો અનુભવ મેં આતા હૈ પણ નહીં આતા સમજાય છે જીવનું જ્ઞાન એની અંદર રહેલું છે અને એનાથી એ વિશ્વને લોકાલોકને જાણે છે એના જ્ઞાન થી એને પ્રૂવ થાય છે કે હું જીવ. ખ્યાલમાં આવે છે? તો આપણને છ દ્રવ્ય જે કેવી રીતના ખ્યાલમાં આવે છે કે મારા જીવ થી મને જણાય છે. ખ્યાલમાં આવે છે? એટલે જીવને કોણ, જીવ કોને કહેવાય કે જેનામાં જ્ઞાન દર્શન ગુણ ભરેલા હોય એ પોતાના જ્ઞાન થી પ્રૂવ કરે છે કે હું જીવ છું. આજે આજ તો આપણે બેઝિક જોઈએ છે, કાલે આપણે જે અધ્યાત્મ ની વસ્તુ જોશું તો ત્યાં હું જીવ છું એ કેવી રીતે આપણને પ્રૂવ થાય. આનંદ તો જયારે આવશે ત્યારે આવશે. અત્યારના જીવના જ્ઞાન દર્શન આદિ જે ગુણો આપણને જણાય છે ને, એનાથી આપણને ખબર પડે છે કે હું જીવ દ્રવ્ય છું. આ પુદ્ગલ દ્રવ્ય છે કેવી રીતના ખબર પડે? સૌથી પહેલો તો દેખાય છે ને, એનું વર્ણ આપણને દેખાય છે, એનો સ્પર્શ આપણને અનુભવાય છે. ખ્યાલમાં આવે છે? જીવ અમૂર્તિક છે તો દેખાતો નથી, કેમ કે એનામાં દેખાવાની શક્તિ નથી. પુદ્ગલમાં દેખાવાની શક્તિ છે, પણ જીવમાં અનુભવમાં આવવાની શક્તિ. આપણે શું આગળ જઈને અલગ સમયસરના અવ્યક્તના બોલ છે, કોઈને ખ્યાલ છે? જેને ખ્યાલ હોય કે જીવ કેમ અવ્યક્ત છે, કેમ કે ઇન્દ્રિયો કે મન દ્વારા પકડી શકાતો નથી એટલે અવ્યક્ત છે. પણ પોતાના જ્ઞાનમાં તો વ્યક્ત છે. છેલ્લે એમ કે છે કે ભલે આ ઇન્દ્રિય અને મન દ્વારા પકડી શકાતો નથી, માટે પુદ્ગલ વ્યક્ત છે અને જીવ અવ્યક્ત છે. પણ પોતાના જ્ઞાન દ્વારા જીવને પકડી શકાય છે, માટે સ્વયંને સ્વયંનો જીવ તો હંમેશા વ્યક્ત જ છે. કહેવાનો પોઈન્ટ શું છે અહીંયા કે જીવ પોતાના જ્ઞાન દર્શન આદિ સ્વભાવને જાણી શકે છે. આપણને જણાય છે ને બધું, આપણું જ્ઞાન તો પકડાય છે કે નહીં? એક ઘરે જઈને પ્રેક્ટિસ કરજો કે તમને તમારું જ્ઞાન થતું પકડાય છે કે નહીં. પકડાવવું જ જોઈએ. 5 મિનિટ જરા શાંતિથી આપણે બેસીએ તો વિચારો ચાલે છે કે નહીં? વિચારોમાં અલગ અલગ વસ્તુ જણાય છે કે નહીં? આપણા કોઈ પણ ગુસ્સાના પરિણામ કે આપણા ભૂખના પરિણામ આપણને જણાય છે કે નહીં? તો જણાય છે તો જ્ઞાન ખબર પડે છે કે નહીં આપણને? જે અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ હોય ને, જે કોઈ સિરિયન છે સમજો કે કોઈ એકદમ અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ હોય, ઘોર સંસારી હોય, એને પોતાનું જ્ઞાન એને પણ જણાય છે. પ્રોબ્લેમ ક્યાં છે કે એને એક કોગ્નિશન લઈને સજગતા નથી કે મને મારું જ્ઞાન જણાય છે. ખ્યાલમાં આવે છે? એને તો પોતાની જાતને શરીર જ માની લીધું છે. એવા જીવ શરીર જ માની લીધું છે કે શરીરના જે પરિણામો છે ને એને પોતાનું માને છે. આપણે પણ આને પોતાનું માનીએ છીએ, પણ એટલીસ્ટ જ્ઞાનમાં એ સજગતા આવવી જોઈએ કે ભાઈ મને મારું જ્ઞાન જણાય છે. આજે આપણે જેમ જેમ આગળ શ્રદ્ધાના દ્રઢતા કરતા જઈએ ને, તો એ જ્ઞાન જ આપણને સહાય થશે કે ના, જો આ જીવ છે એ હું, આ જીવ છે એ હું, આ જ્ઞાન છે એ હું. નહીં તો જે જે શાસ્ત્રમાં સ્વાધ્યાય કરીએ છીએ એને અનુભવમાં કમ્પેર કેવી રીતના કરશે? આપણે ભાવભાષણ જેને કહીએ ને, કે ભાવભાષણ કેવી રીતના થશે? કે જે શાસ્ત્રમાં લખ્યું છે મને સાચું લાગે છે કે નહીં મારા અનુભવથી, જ્ઞાન આ જ્ઞાન હું એમ કમ્પેર કરશું ને ત્યારે ખ્યાલમાં આવે છે. ચાલ આગળ વધે. તો જીવ, જીવની પરિભાષા શું છે? કે જેનામાં જ્ઞાન દર્શન શક્તિ છે એ જીવ છે. આગળ પુદ્ગલ કોને કહે છે? જેનામાં સ્પર્શ રસ ગંધ વર્ણ આદિ ગુણ હોય તેને પુદ્ગલ કહે છે. એવું કોઈ દ્રવ્ય જોયું છે જેનામાં સ્પર્શ રસ હોય પણ ગંધ વર્ણ ન હોય? એને પાણીમાં ક્યાં છે? પાણીમાં ક્યાં કોઈ કલર છે? પાણીમાં ક્યાં કોઈ કલર છે? સ્પર્શ કરી શકીએ છે, દેખાય છે, પણ એમાં કલર ક્યાં છે? વર્ણ ગુણ છે ને, વર્ણ ગુણમાં તો કલર, વર્ણ ગુણ ની કઈ પર્યાય છે? 5 પર્યાય છે ને વર્ણ ની, કાળો, સફેદ, લાલ, પીળો ને ભૂરો. એમાં ક્યાં, પાણીમાં ક્યાં કલર છે? કોમ્બિનેશન ઓફ કલર મેક્સ ઇટ વ્હાઇટ. તો પાણી ક્યાં વ્હાઇટ? ટ્રાન્સપરન્સી ઇઝ ઓન્લી અ કલર. આ પાંચ તો ખાલી કહેવા માટે ની પર્યાય હોય, એ વર્ણ ગુણ ને આપણે પાંચ ખાલી ગણાવીએ છીએ પણ એ કહેવા માટે છે, બાકી તો એના કોમ્બિનેશન થી અનેક પર્યાયો થઈ શકે. એવી જ રીતે જે પણ વસ્તુ આપણને દેખાય છે એની કઈ સ્મેલ, પાણીની પણ કઈક ને કઈક સ્મેલ હોય ને, તો એવી જ રીતે આ સ્પર્શ રસ ગંધ વર્ણ એ ચારે ગુણો હંમેશા સાથે હોય અને પૂજવલ માં જ હોય છે, બીજા કોઈ માં હોતા નથી. આપણને પરિભાષા જે બતાવે છે કે જીવ કોને કહેવાય કે જેનામાં જ્ઞાન દર્શન હોય એને જીવ કહેવાય, એવું કીધું હોય સપોઝ કે ભાઈ જે અમૂર્તિક છે એ જીવ હોય તો શું પ્રોબ્લેમ થાય? ભૂતગલ તો મૂર્તિક છે, તો પણ એ મૂર્તિક છે, ભૂતગલ તો હંમેશા મૂર્તિક જ છે. પણ જેવી રીતના આકાશ છે, કાળ છે, આ બે દ્રવ્ય અમૂર્તિક છે તો એને મેં જીવમાં ફરક ખબર ન પડે. આ બધા શબ્દ થી શું કામ એની પરિભાષા આપી છે? કેમ કે એના લક્ષણ છે. હમણાં આપણે વાત કરી કે દરેક દ્રવ્ય ની પરિભાષા ક્યાંથી આવી? કે આ ગુણો એના લક્ષણો છે, આ વિશેષ ગુણો એના લક્ષણ છે. ખાલી વિશેષ ગુણ પણ નથી, થોડું એ પણ જોઈ આપ્યા. આગળ જઈને આપણે જોશું કે દરેક દ્રવ્યમાં બે પ્રકારના ગુણ છે, એક સામાન્ય ગુણ, એક વિશેષ ગુણ. વિશેષ ગુણમાં પણ બે પ્રકાર છે, એક તો ગુણ એવા છે જે ઈ દ્રવ્યમાં જ છે, બીજા કોઈ દ્રવ્યમાં નથી, અને બીજા ગુણો એવા છે કે જે એક થી વધારે દ્રવ્યમાં હોય શકે પણ દરેક દ્રવ્યમાં નથી, રાઈટ? હવે જે ગુણ ખાલી ઈ જ દ્રવ્યમાં છે અને બીજા દ્રવ્યમાં નથી, એમાં પણ અનેક એવા છે જે ડાયરેક્ટ જીવને તરત પકડાતા નથી. જે રીતના શ્રદ્ધા ગુણ છે અથવા તો જીવનો સુખ ગુણ છે એ ડાયરેક્ટ પકડાતા નથી, પણ જ્ઞાન ગુણ છે એ ડાયરેક્ટ પકડાય છે, એટલે એને જીવનું લક્ષણ કીધું. બાકી ઓલા બધા ગુણ ભલે જીવમાં જ છે, બીજા કોઈ દ્રવ્યમાં નથી, પણ એ ડાયરેક્ટ પકડાતા નથી. જીવની માન્યતા શું છે? આપણે એમ કહીએ તો મોક્ષ પ્રકાશકમાં શું કહે છે કે જે જીવના પરિણામ ચાલે છે એની પરંપરાથી જીવની માન્યતા શું છે ખ્યાલમાં આવે છે. ડાયરેક્ટ જીવની શ્રદ્ધા શું છે સમજાતી નથી, એટલે એ જીવનું જ વિશેષ ગુણ હોવા છતાં એ પરિભાષામાં નથી. આગળ વધીએ તો આપણે કુજલની પરિભાષા શું જોઈ કે જેમાં સ્પર્શ રસ ગંધ વર્ણ હોય એને પૂજલ કહે છે. આગળ નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 7, પૂજલ ના કેટલા ભેદ છે? પૂજલ ના બે ભેદ, પરમાણુ અને સ્કંધ. પરમાણુ કોને કહે છે? કોઈ પણ પૂજલ દ્રવ્ય હોય ને, આ જે ચોક છે ને એને તમે ટુકડા કરતા જાઓ તો એક નાનામાં નાનો કણ એવો આવે છે કે હવે એના બીજા બે ટુકડા થઈ શકતા નથી, બરાબર? આ પરિભાષા તો આવી રીતના છે. હવે આપણે 16 રૂપિયાના ટુકડા કરવા જઈએ તો નાનામાં નાનો કણ કેટલો નાનો થાય? બહુ તો મિલીમીટર્સમાં થાય, કે એનાથી નાનો માઇક્રોમીટર્સમાં થાય, બરાબર છે કે નહીં? એનાથી નાના તો આપણી પાસે સાધનો એનો હોય કે જેનાથી આપણે ટુકડા કરી શકીએ. કે સમજો કાતરથી કાપવું હોય તો કાતર જ એટલી જાડી હોય કે એનાથી નાના ટુકડા ન થઈ શકે, સમજાય? પણ પરમાણુ કોને કહેવાય? પરમાણુ કોને કહેવાય? કે હવે કોઈ પણ રીતે એના બે ટુકડા ન થઈ શકે. બે ટુકડા ન થઈ શકે એટલે કે એ વસ્તુ જ એની ફંડામેન્ટલ એન્ટિટી છે. જેવી રીતના જીવ છે, જીવના બે ટુકડા થાય કે ન થાય? એક જીવના બે ટુકડા થાય કે નહીં? કેમ ન થાય? કેમ ન થાય? કેમ કે એ જ જીવની ફંડામેન્ટલ એન્ટિટી છે. આજે એક જીવ જે છે ને એ જીવ દ્રવ્યની ફંડામેન્ટલ એન્ટિટી છે. એનાથી બે ટુકડા કરો તો દ્રવ્યનો નાશ થઈ જાય, પણ એવું શક્ય જ નથી, ખ્યાલમાં આવે છે? એવી રીતે પરમાણુ એ એવો નાનામાં નાનો પૂજગલનો કણ છે કે જે પૂજગલ દ્રવ્યની ફંડામેન્ટલ એન્ટિટી છે. એનાથી નાનું હવે કઈ શક્ય જ નથી. આપણે કાળ દ્રવ્ય જોશું ને, કાળ દ્રવ્યની ફંડામેન્ટલ એન્ટિટી શું છે? કાળાણુ, એક્ચ્યુઅલી કાળાણુ, પણ આપણે વ્યવહારથી કહીએ છીએ સમય. સમય એટલે ટાઈમ, એક સેકન્ડ ને આપણે હજી નાનું કરવું હોય તો કરી શકાય, બરાબર ને, એમ મિલી સેકન્ડ માઇક્રો સેકન્ડ જે પણ હોય કરી શકાય, પણ એક સમય એટલો નાનો છે કે હવે એનાથી નાના ઓછું થઈ જ ન શકે. આકાશ નું શું છે? નાનું નાનું પ્રદેશ, પ્રદેશ એટલે હવે એક મિલીમીટર હોય એક એનાથી નાનું થઈ શકે, માઇક્રોમીટર એંગસ્ટ્રોમ આદિ થઈ શકે. પ્રદેશ એટલો નાનો છે કે હવે એનાથી નાનું કઈ થઈ જ ન શકે, સમજાય છે? આ બધા જે દ્રવ્ય છે એનું એક ફંડામેન્ટલ એન્ટિટી એટલું નાનામાં નાનું છે કે એનાથી હવે નાનું કઈ થઈ ન શકે. એવી જ રીતે પૂજલ દ્રવ્યનું પરમાણુ એ એનું નાનામાં નાનું એ કણ છે, ખ્યાલમાં આવે ને? તો પરમાણુ કોને કહેવાય? કે જેનો બીજો ભાગ ન થઈ શકે અને સૌથી નાનામાં નાના પૂજલ ને પરમાણુ કહે છે. તમને સમજાય ને? પરિભાષા શું છે? એમાં ભાવ એવી રીતના ભરેલા છે કે એકદમ નાના નાનું, એનાથી હવે નાનું કઈ થઈ ન શકે. ઓકે, કંદ કોને કહેવાય? કંદ કોને કહે છે? બે અથવા બે થી વધારે પરમાણુઓના સમૂહને કંદ કહે છે. બે અથવા બે થી વધારે પરમાણુઓના સમૂહને કંદ કહે છે. બે અથવા બે થી વધારે જીવના સમૂહને શું કહે છે? કેમ પોસિબલ નથી? ફંડામેન્ટલ છે, આપણે ક્યાં ટુકડા કરીએ? આપણે તો જોડીએ છે ને, તો બે જીવને જોડીને કઈક એનો સ્કંદ તૈયાર થતો હશે ને? કેમ નો થાય? જીવ દ્રવ્યમાં એવી શક્તિ જ નથી, જીવ દ્રવ્યમાં એવી શક્તિ જ નથી. ઇનફેક્ટ પૂજલને જોડીને બીજા કોઈ દ્રવ્યમાં એવી શક્તિ નથી. હવે આકાશ ધર્મ દ્રવ્ય ને અધર્મ દ્રવ્ય એ તો એક એક જ છે, એટલે એમાં તો કઈ સ્કોપ નથી કે બે ધર્મ દ્રવ્ય ને તમે જોઈન કરો. પણ કાળ દ્રવ્ય જે છે કાળા, એમાં કરી શકાય કે નહીં? જે આપણે કાળ દ્રવ્ય જોશું ને તો જોશું કે એમાં જેવી રીતના પૂજગલમાં પરમાણુ છે નાનો, એવી રીતના કાળ દ્રવ્યમાં કાળાણુ કરીને અણુ નાનામાં નાનું, એ બે ને જોડીને એનો સ્કંદ બને કે ન બને? ન બને. કેમ? કેમ કે એવા પણ એવી શક્તિ નથી. અત્યારે આપણે એટલું જ રાખીએ, પછી પાછળથી જોશું સ્પર્શ ગુણનો વિકાસ ને એવી રીતે. અચ્છા, તો સ્કંદ કોને કહેવાય? કે બે અથવા બે થી વધારે પરમાણુઓના સમૂહને સ્કંદ કહે છે. હવે આ સ્કંદ આપણે થોડુંક આપણી ભાષામાં જોઈ લઈએ. આ ફોન છે એ સ્કંદ છે કે નહીં? છે. હવે આ બે ને જુદા કર્યા તો સ્કંદ છે કે નહીં? છે. આના ઉપરથી ઓલું ટેમ્પર્ડ ગ્લાસ કાઢી નાખો તો એ પણ સ્કંદ છે કે નહીં? છે. તો પછી આખા કોમ્બિનેશન ને સ્કંદ કહેવાય કે નહીં? સ્કંદો નો સમૂહ. વેરી ગુડ, વેરી ગુડ. સી, ટેકનિકલી સ્કંદ કોને કહેવાય? કે જે એક સાથે જોડાયેલા પરમાણુ એને સ્કંદ છે. સ્કંદની સ્કંદમાં પણ સ્પર્શ સ્કંદ વર્ણ ગુણો છે કે નહીં? જેવી રીતના પૂજલ પરમાણુ જેવી રીતના સ્કંદમાં એ ગુણો છે કે નહીં? છે. સ્કંદના સ્પર્શ ગુણમાં લીસું છે કે ખરબચડું છે, દેટ ઇઝ ડિસાઇડેડ બાય વિચ પરમાણુ? સ્કંદ ઇઝ મેડ અપ ઓફ મેની પરમાણુ, બરાબર. દરેક પરમાણુઓમાં સ્પર્શ ગુણમાં લીસું કે ખરબચડું હશે કે નહીં? તો હવે સ્કંદમાં લીસું કે ખરબચડું છે કે નહીં એ કેવી રીતના નક્કી થાય? પણ સમજો, એક પરમાણુ લીસો છે, બીજો પરમાણુ ખરબચડો છે, તો બે માં ફાઇટિંગ થાય ને કોણ જીતે? કોણ જીતે એમાં? ના, એવું નથી. સ્કંદ નું પ્રોપર્ટી એની જાતે, એ પરમાણુઓના કોમ્બિનેશન થી સ્કંદ ની પ્રોપર્ટી બને છે, ખ્યાલમાં આવે ને? દરેક પરમાણુ ની જેવી પ્રોપર્ટી હોય, હવે સ્કંદ માં જોડાયેલી પ્રોપર્ટી બદલાઈ પણ શકે અને એનું કોમ્બિનેશન બનીને આખી સ્કંદ ની પ્રોપર્ટી બને છે, ખ્યાલમાં આવે ને? ઓકે, હવે આ પૂજગલ ની પરિભાષામાં સ્પર્શ રસ ગંધ વર્ણ લખ્યું. આપણી પાસે કેટલી ઇન્દ્રિય છે? પાંચ છે ને, કઈ છે? સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, ચક્ષુન્દ્રિય અને કર્ણ. આપણે જનરલી ઇન્દ્રિય કહેલું શું કહીએ? સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને કર્ણ. ઇટ ઇઝ રોંગ, ઇટ ઇઝ રોંગ. કેમ કે એ તો પૂજલના ગુણો છે. જયારે આપણે ઇન્દ્રિય કહેવાની હોય તો સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, ચક્ષુન્દ્રિય અને કર્ણેન્દ્રિય. ઓકે, એ તો ટેકનિકલ કરશે. હવે આમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ ચાર જ થયું. કાનનું શું થયું? પૂજલ માં કેમ શબ્દ નથી લીધું? ખ્યાલમાં આવે છે ક્વેશ્ચન શું છે? એ સ્પર્શેન્દ્રિય નો સબ્જેક્ટ શું છે? સ્પર્શ. એ પૂજલ માં એ ગુણ છે. રસનેન્દ્રિય નો સબ્જેક્ટ શું છે? રસ. એ પણ પૂજલ માં ગુણ છે. જ્ઞાનેન્દ્રિય નો ગંધ, એ પણ પૂજલ માં એ ગુણ છે. ચક્ષુન્દ્રિય નો વર્ણ, તો એ પણ પૂજલ માં ગુણ છે. કર્ણેન્દ્રિય નો શું છે? શબ્દ. એ કેમ નથી? ના ના, હું શું કહું છું કે પૂજલ માં એવો ગુણ હોવો જોઈએ ને કે જેનાથી આ શરીર ને આ કાન થી સંભળાય. અચ્છા, ભાષા વર્ણ શું છે? પૂજલ છે કે જીવ છે? તો પૂજલ કેવી રીતનો? એનામાં ગુણ તો હોવો જોઈએ. ગંધ ના ક્યાં જોવાય? ના, એવું નથી. તો ભાષા વર્ણ, હા, શબ્દ સ્પર્શ ગુણ નો ગુણ. ના 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 ના, સ્પર્શ નો એ સ્વરૂપ નથી અને દેખાતો નથી પણ લોજિક ક્લિયર નથી. સૂંઘવાનો રસેન્દ્રિય એ ક્યાં દેખાય છે? તો શબ્દ કેમ એમ આવ્યો નહીં? જો દરેક પરમાણુ, પરમાણુ શું છે? કે જે નાનામાં નાનું પૂજ્ય છે, એ પરમાણુમાં સ્પર્શ, ગંધ, વર્ણ ચાર ગુણ છે. પરમાણુમાં શબ્દ નામનો ગુણ છે જ નહીં, છે જ નહીં. તો એ શબ્દ ક્યાંથી તૈયાર થયો? એ સ્કંધ બનીને તૈયાર થાય. ખ્યાલમાં આવે છે? સ્કંધમાં એવી પ્રોપર્ટી બને છે કે શબ્દ રૂપે પરિણમે છે. એક પરમાણુમાં શબ્દ રૂપે પરિણમવાનો ગુણ જ નથી. એક પરમાણુમાં રસ નામનો ગુણ છે, વર્ણ નામનો ગુણ છે, પણ શબ્દ નામનો ગુણ નથી. ખ્યાલમાં આવે છે? શબ્દ જે છે એ સ્કંધની પર્યાય છે, પૂજલ ના સ્કંદ કોઈ પણ. હવે એમાં બધા બધા છ ટાઈપ ના સ્કંદ આવે ને, સોળ 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 ને બધા એમાં આવું છે. એમાં આવું ગુણ ડેવલપ નથી થતો, પણ એ પૂજલ પરમાણુ ની એવી યોગ્યતા છે કે અવાજ રૂપે જીવને જણાય છે. પૂજગલ માં નવો ગુણ ઉત્પન્ન થાય? ન થાય. કયા ગુણ ને કારણે ન થાય? બોલો અંતર જયેશભાઈ, કયા ગુણ ને કારણે પૂજગલ માં નવો ગુણ ઉત્પન્ન ન થાય? અગુરુ લઘુ. વેરી ગુડ, આજે તમે ભણ્યા છો. તો નવો ગુણ ઉત્પન્ન જ થશે, પણ પૂજગલ ની એવી યોગ્યતા છે કે શબ્દ રૂપે સમજાય છે. ખ્યાલમાં આવે છે? એવી રીતના કે હવે સમજો કે આપણે એમ જોઈએ ને કે અમુક પૂજલ છે, અમુક પૂજલ છે પાણીના જ પૂજલ લઈ લો, તો અમુક પૂજલ ઘન રૂપે છે એટલે આઈસ રૂપે છે, અમુક પૂજલ સ્ટીમ રૂપે છે, વોટર રૂપે છે. તો પરમાણુમાં કયો ગુણ છે તેને કારણે આવું થાય છે? પરમાણુમાં તો સ્પર્શ ગુણ છે. સ્પર્શ ગુણમાં ચિકાસ નામનો એક એની પર્યાય છે, બરાબર? એ ચિકાસ ને કારણે પરમાણુનો સ્કંદ બને. હવે સ્કંધ ની એવી યોગ્યતા છે કે સ્કંદ એકદમ ફોર્મ રૂપે બનીને આઈસ બને છે કે સ્ટીમ રૂપે બને છે? ખ્યાલમાં આવે? એટલે સ્કંદ ની પણ કઈ યોગ્યતા છે કે એવી પરમાણુમાં યોગ્યતા નથી. ખ્યાલમાં આવે? એવી જ રીતે શબ્દ એક એવી વસ્તુ છે જે સ્કંદ બનીને બને છે, પરમાણુમાં એવી યોગ્યતા નથી.
પરમાણુ માં એવો ગુણ નથી, પણ જયારે સ્કંદ બને છે તો એ અવાજ રૂપે પરિણમે છે, એવી એની પર્યાય છે. આજે ભાષા વર્ગના જે છે ઉદગલ પરમાણુઓ નો સ્કંદ બને, એ સ્કંદ માં પછી કેટલો મોટો સ્કંદ બને એ પ્રમાણે એની 23 અલગ અલગ વર્ગણાઓ છે. તમે કારમાણ વર્ગણા નામ સાંભળ્યું છે? ભાષા વર્ગણા, મનોવર્ગણા, આહાર વર્ગણા, તેજ વર્ગણ, બાકીની આપણને નામ ખબર નથી પણ નામો છે ખ્યાલમાં આવે. તો આ ભાષા વર્ગણા શું છે? એ એક જાતનો પુદ્ગલ નો સ્કંદ છે કે જે ભાષા રૂપે પરિણમે. ક્લિયર? બધાને ક્લિયર? ઓકે, ચાલો આગળ વધીએ. આપણે પુદ્ગલ ને જોયું, પુદ્ગલ ના કેટલા ભેદ? બે પરમાણુ. અને હવે આગળ વધીએ છે. ધર્મ દ્રવ્ય કોને કહેવાય? આખી પરિભાષા કોણ બોલશે? એક જણ અભિષેક. વેરી ગુડ. જે સ્વયં ગતિ કરતા જીવ અને પુદ્ગલો ને ગતિ થવામાં નિમિત્ત હોય એને ધર્મ દ્રવ્ય કહે છે. જો આમાંથી વાંચીએ. જે સ્વયં ગતિ કરતા જીવ અને પુદ્ગલો ને ગમન કરવામાં નિમિત્ત હોય તેને ધર્મ દ્રવ્ય કહે છે. જેમ સ્વયં ગમન કરતી માછલી ને ગમન કરવામાં પાંડ. જો માછલી હોય ને, માછલી ને પાણી કેટલું પુશ કરે કે તું તર? માછલી ને પાણી કેટલું પુશ કરે? જરાય. પણ પાણી વગર માછલી તરી શકે? તો પણ નહીં. ખ્યાલમાં આવે છે ધર્મ દ્રવ્ય નું શું ફંક્શન છે? ધર્મ દ્રવ્ય એક એવી વસ્તુ છે, એક એવું એમ કહો કે એક મીડિયમ છે કે જેમાં જીવ અને પુદ્ગલ પોતાની રીતે ગમન કરી શકે છે. જો ધર્મ દ્રવ્ય ન હોય તો ગમન થઈ શકતું નથી, પણ ધર્મ દ્રવ્ય હોય અને ગમન કરવું એ કમ્પલસરી પણ નથી. ખ્યાલમાં આવે છે? એ જીવ અને પુદ્ગલ ની પોતાની યોગ્યતાથી ગમન થાય છે. જીવ ને પુદ્ગલ બે કેમ લીધા? જીવ અને પુદ્ગલે બે જ દ્રવ્યમાં ક્રિયાવતી શક્તિ નામનો ગુણ છે કે જેને કારણે મૂવ થઈ શકે છે. ધર્મ દ્રવ્ય, અધર્મ દ્રવ્ય, આકાશ અને કાળ એમાં ગમન છે જ નહીં. ખ્યાલમાં આવે છે? આજે આકાશ અહીંયાથી ગમન કરીને બીજે ક્યાંય વયું જાય તો આપણા મંદિરનું શું થાય? તો આપણા મંદિરની જગ્યાનું શું થાય? અહીંયાથી સપોઝ આકાશ બીજે ક્યાંય વયું જાય તો એવું થાય જ નહીં, એવું પોસિબલ જ નથી. ખ્યાલમાં આવે છે? સપોઝ કાળાનું હોય, કાળાનું અહીંયાથી વયા જાય તો અહીંયા ટાઈમ નું શું થાય? એવું થાય જ નહીં, એવું થાય જ નહીં. અને બીજો લોજિક આમાં પાછળથી આપશે કે જે અલોકાકાર છે એમાં તો કાળાનું છે નહીં, તો ત્યાં ટાઈમ જાય છે કે નહીં? આગળ ક્વેશ્ચન ખ્યાલમાં આવે છે? હા કે ના? ક્વેશ્ચન ખ્યાલમાં તો આવે છે. ઓકે, આન્સર ખબર છે? જો અલોકાકાશ જે છે તો કારણોને પરિણામમાં નિમિત્ત થવા માટે ઈ ને ઈ ક્ષેત્રમાં હોવું કમ્પલસરી નથી. એટલે અલોકાકાશમાં લોકાકાશના કારણોના નિમિત્તે પણ ત્યાં પરિણામન થાય છે. એ આપણે ત્યાં જોશું જયારે આવશે ત્યાં. આગળ વધીએ. હવે તું વાત કરતા હતા કે આકાશ અહીંથી વહી જાય, કાળ અહીંથી વહી જાય. સપોઝ ધર્મ અધર્મ દ્રવ્ય અહીંયાથી વયા જાય તો શું થાય? તો આપણે ઘરે જ ન જઈ શકીએ. આપણે અહીંયા ને અહીંયા જ રહી છીએ. જો ધર્મ દ્રવ્ય અહીંયાથી વયો જાય તો અહીંયા આપણે સ્થિર સ્ટેચ્યુ ની જેમ થઈ ગયું. ખ્યાલ આવે છે? પણ એવું થઈ શકતું જ નથી. અધર્મ દ્રવ્ય અહીંયાથી વયું જાય તો જે મૂવ કરતો હોય ને, મૂવ જ થયા કરે, ક્યારે ઊભું જ ન રહી શકે. પણ એવું ક્યારે બનતું જ નહીં. ખ્યાલ આવે? કેમકે આ ચાર દ્રવ્ય સ્થિર છે, એ ક્યાંય જતા નથી. જીવ અને પુદ્ગલમાં જ ગમન કરવાની શક્તિ હોવાને કારણે આ ધર્મ દ્રવ્ય અને અધર્મ દ્રવ્યની પરિભાષા ખાલી જીવ પુદ્ગલમાં જ લગાવવામાં આવે છે. ઓકે, અધર્મ દ્રવ્યની પરિભાષા કોણ બોલશે? બોલો.
નહીં,
ના થોડું મિસ થાય છે, ઓલમોસ્ટ રાઈટ, પણ જરા કઈક એક વર્ડ મિસ થાય છે, લિમિટ નહીં, બીજું કઈક મિસ થાય છે. જે સ્વયં ગતિ પૂર્વક સ્થિતિ થવા વાળા જીવ અને પુત્ર, ફરી આખી પેલા વાંચી અધર્મ દ્રવ્ય કોને કહે છે? સ્વયં ગતિ પૂર્વક સ્થિતિ રૂપે પરિણમેલા જીવ અને પુત્ર ને સ્થિર થવામાં જે નિમિત્ત હોય એને અધર્મ દ્રવ્ય કહે છે. જેવી રીતના કે મુસાફર ને વૃક્ષ ની છાયા, જો ખાલી એમ લઈએ કે સ્થિતિ થવા વાળા જીવ ને પુત્રો ને, તો આ સ્પીકર તો હંમેશા સ્થિર જ છે, તો એને પણ અધર્મ દ્રવ્ય નિમિત્ત છે કે ના? એને નથી, બરાબર. તો પેલા તો કોઈ મૂવ તો કરતું જ હોવું જોઈએ અને સ્થિર થવું જોઈએ, તો એને અધર્મ દ્રવ્ય નિમિત્ત છે. હવે તમે કહ્યું એ રીતે લઈએ કે ગતિ કરતા જીવ અને પુત્રોને સ્થિર થવામાં, તો એમાં તો એમ થઈ જાય કે જાણે જીવ ને પુત્ર ગમન કરતા હતા પણ અધર્મ દ્રવ્ય આવીને રોકી દીધા, પણ એવું પણ નથી. ખ્યાલ આવે છે? એટલે સ્વયં ગતિ પૂર્વક સ્થિતિ થવા વાળા, કે ગતિ પણ એમને સ્વયં કરી જીવ અને પુત્ર હોય અને સ્થિતિ પણ સ્વયં થયા, પણ એમાં એ મીડિયમ તરીકે અધર્મ દ્રવ્ય અહીંયા હોવું જોઈએ. પૂજલ પણ સ્વયં ગતિ કરે છે ને, થી સ્વયં ગતિ કરવામાં જીવ જ આવે એવું નથી. પૂજલ પણ કરે છે ને, આજે રોબોટ ઉડે છે, આ બધા બધા એ બધા છે ને, રોકેટ છે, ડ્રોન છે, એમાં તો કોઈ જીવ છે જ, પણ એમાં પૂજલ ગમન કરે છે કે નહીં? છે અધર્મ દ્રવ્ય નિમિત્ત નો કહેવાય, એમાં નિમિત્ત ન કહેવાય, કેમ કે તે તો પછી આકાશ કાળ ધર્મ એ અધર્મ બધા દ્રવ્ય સ્થિર છે, એમાં અધર્મ દ્રવ્ય નિમિત્ત કેવું પડે? પણ એવું નથી, જે ગતિ કરીને સ્થિર થતું હોય એમાં જ નિમિત્ત છે. આમાં શું એક્ઝામ્પલ છે કે જે મુસાફર ચાલતો હોય અને એને બહુ તડકો હોય તો એ ક્યાં આવીને ઉભો રહેશે? ક્યાંય ઝાડ નો છાયો હોય ત્યાં, કે ગમે ત્યાં ઉભો રહી જશે? તે ઝાડ નો છાયો હોય ત્યાં, તો એ ઝાડ નો છાયો કઈ જબરજસ્તી મુસાફરી ને બેસાડે છે કે એવું એ નથી? ઘણા બધા ઝાડ હોય પણ એને પાસ કરી નીકળી જાય, ખ્યાલ આવે છે? પણ એ તડકામાં બેસવા કરતા છાયામાં બેસવાનું પ્રિફર કરશે, એટલે એમ કરીને ઝાડ ના છાયા આગળ આવીને બેસે. આપણે બીજું એક્ઝામ્પલ બી જોઈએ કે આપણી કારમાં બ્રેક તો આપણે ફ્રિક્શન થી ટાયર ઉભા રહે, હવે કાર ઉભી હોય તો ફ્રિક્શન કેટલું કામમાં આવે? કાર ઉભી હોય તો ફ્રિક્શન કામમાં આવે? ન કામમાં આવે. કેમ ન કામમાં આવે? કેમ કે ફ્રિક્શન ને ઓપોઝિટ મોશન ની જરૂરત છે તો જ એ કામમાં આવે ને, રાઈટ? તો એવી જ રીતે આ અધર્મ દ્રવ્ય કેવું છે કે જીવ ને પુત્ર ગમન કરતા હોય અને પોતે સ્થિર થતા હોય ત્યારે એનું નિમિત્ત ગણે. અચ્છા, હવે બધું નિમિત્ત નૈમિત્તિક તો આપણે જોશું, પણ એ નિમિત્ત અધર્મ દ્રવ્ય સ્વીકારી નિમિત્ત છે. એટલે કે સપોઝ હું અહીંયા ઉભો છું તો ત્યાંનો મને અધર્મ દ્રવ્ય નિમિત્ત છે? કેમ નથી? એમ હું તો જીવ છું ને, મને તો નિમિત્ત હોય ને. જે સમયે ગતિ થાય છે એ સમયે ધર્મ દ્રવ્ય નિમિત્ત છે, અને જે સમયે સ્થિર થાય છે એ સમય અધર્મ દ્રવ્ય નિમિત્ત છે. એ ટાઈમમાં પણ એ મેચ થવું જોઈએ, ખ્યાલ આવે છે? કે જયારે ગતિ ન કરતું હોય ત્યારે પાછું નિમિત્ત ન છે, નિમિત્ત અને ઉપાદાન નો જે સંબંધ છે એક સમય નો જ હોય, નિમિત્ત નૈમિત્તિક સંબંધ એક સમય નો હોય, જયારે કાર્ય થાય છે એ સમયમાં જ હોય છે, ખ્યાલ આવે છે? ચલો આગળ.
તો ધર્મ અધર્મ ની પરિભાષા જોઈ, હવે આમાં થોડા ક્વેશ્ચન સ્કીપ કરીને આકાશ અને કાળ ની પરિભાષા જોઈ લઈએ. આકાશ દ્રવ્ય કોને કહેવાય? અવગાહનત્વ નથી, આમાં થોડું પરિભાષા અલગ નથી. હા, આમાં એવી રીતના આપ્યું છે કે જે જીવાદી પાંચે દ્રવ્યોને રહેવાને સ્થાન આપે તેને આકાશ દ્રવ્ય કહે છે. એટલે એ અવગાહન હેતુ તો એનો ગુણ છે, પણ અહીંયા પરિભાષા થોડી અલગ શબ્દોમાં લખી છે. ભાવ એ જ છે કે જે બધા દ્રવ્યને પોતામાં રહેવા માટે સ્થાન આપે છે એને આકાશ દ્રવ્ય કહે છે. અને કાળ દ્રવ્ય કોને કહે છે?
સ્વયં પરિણમતા જીવાદિક દ્રવ્યો ને પરિણમન માં જે નિમિત્ત હોય તેને કાળ દ્રવ્ય કહે છે. પરિવર્તન થોડું તમ કેમ સ્પષ્ટ લાગે ને, થોડું કોમ્પ્લિકેટેડ લાગે, પણ એકચુઅલી ભાવ બહુ સિમ્પલ છે કે જે દરેક દ્રવ્ય ને પરિણમન થવામાં નિમિત્ત હોય તેને કાળ દ્રવ્ય કહે છે. આમાં પોત પોતાની રીતે પરિણમન એમાં પણ એ ઇમ્પોર્ટન્ટ છે કે કાળ દ્રવ્ય આવીને મને પરિણામ આવી દે છે, કાળ દ્રવ્ય આવીને મને ઓલ્ડ બનાવે છે એજ માં, તો ના, આ શરીર પોતાની રીતે ઓલ્ડ થાય છે અને એમાં કાળ નો ખાલી નિમિત્ત ગણાય છે. હવે એનું વધારે ડિટેલ્સ આપણે જોશું નેક્સ્ટ ટાઈમ, કે એમાં ઘણું બધા નિશ્ચય કાળ વ્યવહાર થાય, બધું ડિટેલ્સ છે. આકાશ નું બાકી છે અને કાળ નું બાકી છે, એ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈએ. કોઈને કઈ ક્વેશ્ચન છે? જો ચાલુ ટ્રેન માં આપણે ઉભા છે પણ એ આખું શરીર નું ગમન થાય છે ને અને જીવ નું પણ ગમન થાય છે, તો એમાં ધર્મ દ્રવ્ય નું નિમિત્ત છે, કેમ કે સ્વયં ગતિ થાય છે. આ થોડું કોમ્પ્લિકેટેડ છે, પ્રોવાઇડિંગ યોર માઇન્ડ થિંક અબાઉટ જયારે ટ્રેન માં હું ઉભો છું બરાબર, તો ચાલુ ટ્રેન માં હું ઉભો છું, તો આપણે ટ્રેન ને એક એન્ટિટી લઈએ છીએ કે અનંત પુષ્કળો નું કોમ્બિનેશન લઈએ? તો માય ક્વેશ્ચન ઇઝ કે જે ટ્રેન માં ઓલું હેન્ડલ લટકે છે એને કોણ ગમન કરાવે છે? પૂજલ જ છે, તો ઓલામાં પણ જીવ અને પૂજલ નું કોમ્બિનેશન ની જરૂરત નથી. આપણે પરિભાષા શું જોઈ કે જે સ્વયં ગતિ કરતા જીવ અને પૂજલોને ગતિ કરવામાં નિમિત્ત હોય એને ધર્મ દ્રવ્ય કહે છે. તો જીવ અને પૂજલો નું કોમ્બિનેશન હોવું જોઈએ એવું જરૂરી નથી. આ જે ચોક સપોઝ અહીંયા એમ ફેંકો અને એ ઉડીને ત્યાં જાય, તો એ ચોક માં કોઈ જીવ નથી, પણ એને ગમન કરવામાં ધર્મ દ્રવ્ય નું નિમિત્ત છે. એક વસ્તુ ક્લિયર થઈ. બીજી વસ્તુ કે આ ચોક માં કેટલા બધા પરમાણુઓ છે, તો એ પરમાણુઓનું ગમન એક સાથે થયું ને બધા, તો એક પરમાણુ એ બીજા પરમાણુ ને ગમન કરાયું કે નહીં? કેમ ન કરાયું? આન્સર વેરી થોટફુલ છે, બીકોઝ આઈ હેવ અધર ક્વેશ્ચન ટુ આન્સર. એક પરમાણુ માં શું શક્તિ નથી કે બીજા પરમાણુ ને ગમન કરાવી શકે? વેરી ગુડ. તો હવે ટ્રેન ગમન કરે છે, તો ટ્રેન નો જો હેન્ડલ છે ને હાથ, એને કોણ ગમન કરાવે છે? એને ટાયર ગમન કરાવે છે કે એન્જિન ગમન કરાવે છે કે ઉપર ઇલેક્ટ્રિક વાયર છે ગમન કરાવે છે? પોતાની યોગ્યતા. બી વેરી કેરફુલ વેન યુ આન્સર ધેટ, કેમ કે ધેન ધેર વિલ બી ફર્ધર ક્વેશ્ચન. કે જો પોતાની યોગ્યતાએ ગમન કરે છે તો એનો ગમન કરવામાં કેટલી એનર્જી વપરાય છે, ક્યાં છે એનું એન્જિન, એને પ્રોપલ્શન સિસ્ટમ જોઈએ કે નહીં, જેવી આખી ટ્રેનને જોઈએ છે? તો એક પરમાણુ બીજા પરમાણુને ગમન કરાવી શકે કે નહીં? એક દ્રવ્ય બીજા દ્રવ્ય ને ગમન કરાવી શકે નહીં, એટલે ટ્રેન નું જે હેન્ડલ મૂવ થાય છે પોતાની યોગ્યતાએ થાય છે. તો આપણે ટ્રેન માં ઉભા છીએ તો આપણે એટલે કોણ? આ શરીર નો અનંત પરમાણુ એની જાતે મૂવ થાય છે, આ જીવ નું ગમન એની જાતે. જીવ ઓલા ટ્રેન પર ઉભો છે તો ટ્રેન ને કારણે જીવ નું ગમન થાય છે એમ પણ નહીં. આ ફોન ટેબલ પર પડ્યો છે તો ટેબલ ને કારણે ફોન ઉપર પડ્યો છે એમ પણ નહીં. આ ગુરુદેવજી આ ઘણી વાર કહેતા હતા કે ગાડી પેટ્રોલ થી ચાલતી નથી, બાય રોટલી વણતી નથી, એ પૂજલો નું પરિણમન એની યોગ્યતાથી થાય છે. થોડું કોમ્પ્લિકેટેડ લાગે છે, આઈ એમ શ્યોર એ નહીં સમજાય, પણ આપણે ધીરે ધીરે એને સમજવા, દ્રવ્ય ગુણ પર્યાયના આધારે બધું જ સમજાય રહ્યું છે. અત્યારે એમ થાય કે કેવી વાત છે, ગાડી કેવી રીતના પેટ્રોલ થી ન ચાલે, પેટ્રોલ વગર કેવી રીતના ચાલે, દેખાડો ચલાવીને ચાલતી નથી. નિમિત્ત કઈ નહીં, દરેક પરમાણુ નું પરિણમન પોતાની યોગ્યતા એ થાય છે. આપણે ગાડી કહેતા કયા પરમાણુ ની વાત કરો છો? ખ્યાલમાં આવે છે ને? દરેક પરમાણુ પોતાની રીતે પરિણમન થાય છે, પણ અત્યારના એવી જ યોગ્યતા છે કે બધા પરમાણુ એક સાથે ગાડી રૂપે જોડાયેલા છે. એવું હોવાને કારણે એક પરમાણુ નો બીજા પરમાણુ પ્રત્યે નિયમિત નૈમિત્તિક સંબંધ નો આરોપ ભલે અપાય, પણ એ ગાડી ચાલે છે ત્યારે એક ને અનંત પરમાણુઓ ચાલે છે. એ પેટ્રોલ જે બળે છે પોતાની યોગ્યતા એ બળે છે, ટાયર ચાલે છે એની યોગ્યતા એ ચાલે છે, એની સીટ ટાયર પર નથી એની યોગ્યતા એ ત્યાં છે. આપણે આનો વિશેષ જરા વધારે શીખે, જો આ સમજાઈ જાય ને તો પછી આપણું જીવ નું પરિણામ પોતાની યોગ્યતા થી થાય છે સમજવું બહુ જ ઈઝી. ત્યાં મને આવીને મને એક લાફો મારી જાય ને તો મને કઈ જ વાંધો ન આવે, મને એમ થાય કે મારું પરિણામ મારી યોગ્યતા થી છે, એ બિચારે મને ક્યાં મળ્યો? એના હાથ અનંત કુશળ પરમાણુ નો સ્કંદ છે. ખ્યાલમાં આવે છે ને? એને તો ભાવ કર્યા જે એના ભાવ થયા એવા, એના ભાવ થવા પછી આખું શરીર નું ગમન થવું, હાથ નું ગમન થવું, મારા ગાલ પર લાગવું, આ ગાલ મારો ક્યાં છે? મને તો જ્ઞાન માં જ્ઞાન થવું, સમજાય છે કે નહીં? હા, આપણે તો જે સ્થૂળ બુદ્ધિ થી જોઈએ ને તો આપણે બાઉન્ડ્રી ક્યાં ડ્રો કરીએ છીએ કે મને લાફો માર્યો એટલે હું જીવ આ અનંત પરમાણુ નું કોમ્બિનેશન બધું, અને એની બાઉન્ડ્રી ક્યાં છે કે એનો જીવ એના અનંત પરમાણુ એનો હાથ બધું. ખ્યાલમાં આવે? ઝૂમ ઇન કરીને જોઈએ તો દરેક પરમાણુ નું સ્વતંત્ર પરિણામ છે, જીવ નું સ્વતંત્ર પરિણામ છે. તો જીવે કહ્યું છું મેં આનું જ્ઞાન કર્યું ને એને એના ભાવો નું જ્ઞાન કર્યું, જીવ જાણવા સિવાય કઈ કરી જ નથી શકે. એક પંડિતજી થઈ ગયા, એ કે આ બુક નું પાનું ફરે છે જીવ ના જ્ઞાન થી ફરાવી બતાવે, જીવ ના જ્ઞાન થી પાનું ફરતું જ નથી, એટલે કે જીવ થી એટલે કે મારા થી આ પાનું ફરતું નથી. કહેવામાં એમ આવે કે હું આ પાનું ફરાવી શકતો નથી, તો સામે વાળા એમ કે શું આવે આ ફરે તો હું ફરાવી શકતો નથી ક્યાં આવ્યું? બાઉન્ડ્રી ક્યાં ડ્રો કરું છું કે હું પોતાની જાત ને જીવ ગણું તો જીવ થી પાના ફરતા જ નથી. ખ્યાલમાં આવે છે? એવી જ રીતે એમ કહેતા હોય પેટ્રોલ થી ગાડી ચાલતી નથી, એવું કહેવાની પાછળ અભિપ્રાય શું છે કે દરેક પરમાણુ નું પરિણામ જઈને એની પર્યાય એ પરમાણુ ની સ્વતંત્ર છે. દરેક પર્યાય નો કરતા એ દ્રવ્ય જ છે, કોઈ બીજું દ્રવ્ય આવીને એનું કરતા બનતું નથી. માટે એનું ગમન એટલે હેન્ડલ નું ગમન એ હેન્ડલ ના પરમાણુ થી સ્વતંત્ર થાય છે. આપણે જોશું વધારે ડિટેલ માં, આ થોડું અઘરું લાગે એવું છે કેમ કે શબ્દોમાં એવી રીતના મુકાય છે કે સામે વાળા કન્ફ્યુઝ થઈ જાય, પણ ભાવોમાં સમજીએ તો દરેક દ્રવ્યનું સ્વતંત્ર પરિણામ આપણે માનીએ છીએ એ પ્રમાણે બરાબર છે. હે જીનવાણી બારતી તો હે જગો દિન રે જો તેરી શરણાગ્રહે તો પાવે સુખ છે. જીનવાણી કે જ્ઞાન તે તુજે લોકાયો તો વાણી મસ્તક નમો સદા વિસ્તુ. બોલો જીનવાણી માં જય હો.